કેટલી વાર કાંટો નીકળી ગયા પણ અંદર કોણ અંદર રહી ગયા, એટલે ખટકો ચાલુ રહી. કોઈક ને કંઈક પ્રકારનો કંઈક કર્યું હોય, દાઢ કાઢી હોય અને સહેજ કણી રહી ગઈ હોય, તો હબાકા ને લબાકા આવ્યા જ કરે. શલ્ય છે અંદર, બાણ વાગે તો એની અંદર એનું જે કણી હોય, અણી હોય, એ અંદર શરીરમાં રહી જાય. તો એ બધા એને શરીરની શાંતિ રહેવાની. 349 22
જેની આલોકમાં આસક્તિ નથી, પરલોકમાં પણ કશું જોઈતું નથી, એવા મુનિને કોઈ અસ્ત્ર છોલે કે કોઈ ચંદનનો લેપ કરે, ભોજન મળે કે ન મળે, બધું સરખું લાગે છે. ભગવાન પાસકાર ભગવાન કોઈ સાતા આપે કે કોઈ દુઃખ આપે, કમટ કે ધર્ણેન્દ્ર, તો બે માં સમાન ભાવ જ રાખે, એક પ્રત્યે રાગ કે એક પ્રત્યે દુઃખ લઈ એ પોતાના આત્મામાં જ લઈને હોય.
અને પરલોકમાં પણ આ વસ્તુ સમજવાની. આપણને તો એ લાગે કે બસ એને કઈ બધું હરખું છે, શું કામ લાગે છે એને, લાગે ને આપણને નથી લાગતું. એટલે આખા જીવનમાં જ્યારે જ્યારે સમવૃત્તિ ન રહે, વિષમવૃત્તિ થવાનું કારણ શું? તારે કાં કઈ જોઈતું હોય, કાં કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય, કાં કઈ સ્પૃહા હોય, તો તને કઈ ને કઈ પ્રકારનું સમવૃત્તિ ન રહે, એમાં કઈ ને કઈ પ્રકારનો જેને કઈ પસંદગી આવે કે આ યોગ્ય, આ અયોગ્ય, આ ઈષ્ટ, આ અનિષ્ટ, આ ગમે છે, આ નથી ગમતું, આ બધાનું મૂળ શું? આસક્તિ, સ્પૃહા. હવે એની 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 આસક્તિ તૂટી ગઈ છે ક્યાં સુધીની? આ લોક અને તો શું થયું? પરલોકની પણ આસક્તિ નથી એને, પરલોકની આસક્તિ. દેવગતિના સુખો, સંસારમાં ફરી ભવના સુખો. એટલે કદાચ મહિરા પછી બીજો દેહ ધારણ કરીએ, લોક છે આ લોક અને પરલોક, એ લોક જ છે. પરલોક એ મોક્ષ ન કહેવાય, આ લોક અને પરલોક. તો ઈહ લોકે પરલોક, પરલોએ આ સંસાર મરણા, એને આ સંસાર ન હોય, એને કોઈ પણ પ્રકારની કે આ અત્યારે નથી મળ્યું, અત્યારે છોડ્યું છે ને ભવિષ્યમાં વધારે મળે, નિદાન જેને કહીએ, જેને નિદાન કહીએ, કોઈ પણ વસ્તુ છોડી છે તો વધુ સારી રીતે પ્રાપ્ત કરવાના ભાવથી છોડી. દાન દઈએ અને કંઈક આપણે દીધું હશે તો કામ આવશે, આ ભાવ આવ્યો. એ શું બતાવે છે? એને આનાથી, આ દઈને એનાથી વધારે વળતર સહિત, વ્યાજ સહિત કંઈક જોઈએ છે. આજ નહીં તો કાલ, આ જવું આ જન્મમાં નહીં તો. એટલે હજી પર જન્મ છે અને ત્યારે કંઈક જરૂર પડશે ને ત્યારે મને મળશે, એટલે અત્યારે દઈ દેવા. દેવાની અંદર એનો ભાવ આસક્તિયુક્ત છે. ધન ઉપરની, દ્રવ્ય ઉપરની એની આસક્તિ છૂટી, કે આ જ મારે નથી જોઈતું તો મળવાની ક્યાં વાત રહી, જે છે એ જ નથી જોઈતું, અથવા એના પ્રત્યે કોઈ મોહ નથી તો વધુ મેળવવાની વાત ત્યાં ટકતી નથી. ઇહલો અને પરલો, આ લોક અને પરલોક બહુ મહત્વનું છે. કેટલાય આપણે જે ક્રિયાકાંડ ધર્મ કરીએ છીએ ને, પણ ભાવધારા આપણી અશુદ્ધ જ હોય છે.
બ્રાહ્મણ સમજાવવા એવું જ બોલ્યું પડે. હા, આ લોકો પરલોકમાં તો બધું મળશે, પેલા તો ધ્યાન તો કેમ અંદર તો હોય ને બાર વાગ્યા પછી.
ધર્મ માં પણ એમ કે પરલોક નું ભાતું વાંધો. હવે આ વાત એટલી બધી અહીંયા સ્પષ્ટ, આગમની વાણીમાં તો આવું બધું ચાલે નહીં. લોકોને જે કેવું હોય કીધા કરે કે તમે આમ કરશો તો તમને આમ થશે, આમ કરશો તો તમને આમ થશે, એનો મતલબ કે એને ખબર છે કે આનો મોક્ષ તો થવાનો. એ તારો મોક્ષ તો અમે માનતા જ નથી થાય એવું, ફક્ત તારી સગવડતા વધે સંસારમાં, સુખ સાહિબી વધે. ધર્મ પણ જ્યારે આ પ્રકારનો એ દૂષિત ભાવ છે, આ દોષ છે. વારંવાર જે જ્ઞાનીઓ કહે છે, એટલે ખાસ આવા અધ્યાત્મના આ કૃપાળુ દેવ જેવા પરમ દશાને પામેલા પુરુષો જ તમને ઇયરલોક કે પરલોકની કોઈ આશંસા સાથે જોડતા, એ જોડે જ નહીં. જે વસ્તુ તને અત્યારે અહિતકર છે એ ભવિષ્યમાં અહિતકર થવાની જ છે. તો પછી એને મેળવવાની, સંસારના કોઈ પદાર્થને ક્યારેય પણ મેળવવાની વાત સાથે ધર્મ આવે તો એ ધર્મ નો રહ્યો. અને આ એટલા બધા સૂક્ષ્મ ભાવો છે કે આ બધા પાછા આપણને ગમતા ભાવો છે. સંસાર આપણને ગમે છે એ સાબિત થાય છે આના. જ્યારે આવા ભાવથી જીવ પ્રેરાય અને કોઈ સત્કર્મ કરે તો શું બતાવે છે કે એને ઊંડે ઊંડે પણ સંસાર સુખની સ્પૃહા છે. એને એમ થાય કે આટલું બધું આવું છે, આટલો બધો લાભ મળશે તો ઇન્સ્યોરન્સ લેવો છે. આ બધા આસક્તિના, સંસારની આસક્તિ મૂળભૂત વાત રહેતી જ નથી. એટલે મુનિની એક અવસ્થામાં એ સર્વસંગ પરિત્યાગ કરે છે. અત્યારે એ આલોક પૂરતો કરે છે કે પરલોક નો જગો, જો એ વિચાર આવે મુનિમાં કે અત્યારે અમતા થોડુંક દુઃખ સહન કરી લેશું, દીક્ષાનો વાંધો નથી, પણ પછી તો ઇન્દ્ર થશો, તો આ ત્યાગ બધો ખોટો. તે પદાર્થનો ત્યાગ ન કર્યો, પદાર્થની અંદર એટલી બધી આસક્તિ છે કે વધુ સારા રૂપમાં, અનુકૂળ રૂપમાં, ઈષ્ટ રૂપમાં મળે. નિયણુંભાઈ અને બધો જ ધર્મ થતો હોય છે ત્યાં ધર્મ કરાવનારા અને ધર્મ કરનારા, આ સૂક્ષ્મ ભાવનું એને નિરીક્ષણ હોતું નથી. કે મૂળભૂત વાત જ ખોટી ચાલે છે તો પરિણામ સાચું કેવી રીતે આવે? આ તત્વદ્રષ્ટિ કે મૂળભૂત વાત ખોટી ચાલે તો પરિણામ ખોટું જ આવે, સાચું આવે જ નહીં. તો અનેક રીતે અહીંયા જે વાત મૂકી છે આલોકમાં ને પરલોકમાં આ શબ્દ મૂકીને, જો આગમની વાણી નોય વાલું અંતર, ભવની વાત નહીં, ભવે ખેદ. હવે ભવનો જેને ખેદ છે, ભવ જોઈતો જ નથી, એ પરલોક માટે ધર્મનો કર્યો કોઈ દી કે આપણે દીધું હશે તો આપણને, આપણે જોતું જ નથી, દઈ દેવું છે, સામે કાંઈ જોઈતું. તો એ અનાસક્તિપૂર્વકનું દાન એ ખરું દાન છે કે જેમાં એણે મમત્વનો ત્યાગ કર્યો. આ તો મમત્વ ત્યાગ ન કર્યો, મમત્વનો ગણિત કર્યું, ગુણાકાર કર્યો, બાદબાકી ન કરી કે આજે રૂપિયો દીધો છે તો પાછું 10 રૂપિયાના રૂપમાં આવશે. ભિખારી કે તો સમજાય કે દિયો તમારા ભગવાન તમારા ભંડાર ભૈરા તમને અનેક ગણો, ભિખારી કે સમજાય? આ તો ધર્મનો ઉપદેશક કે વેપારી કે તો સમજાય, લોટરી વાળો કે તો સમજાય? આ તો બધા સંસારના ધંધાર્થી છે. શેર બજાર વાળો કે તો સમજાય કે આટલા રોકો અનેક ગણા આવશે? ધર્મના ઉપદેશકો એમ કહે કે તમને આ બધું મળશે. મુનિપણામાં આ વાત રહેતી, અને એ ધર્મ એટલા માટે કે ગ્રહસ્થી છે એટલે સમજે છે કે આમ તો ઈચ્છાવાળો તો છે, તો એની પાસે જે કંઈ લેવું હોય તો એની ઈચ્છાને પ્રબળ કરો. એની ઈચ્છા શું છે? આ બધું હોય તો કે છે એના કરતા તને વધારે મળશે, બોલ તો ભલે આપી દઉં.
સીધે સીધું નહીં આપે,
એ ગ્રહસ્થ છે ને, એટલે હજુ સંસારમાં આસક્તિ ભાવે રહેલો છે. આ તો મુનિ છે, મુનિ પરલોકનો ઉપાસક નથી, મુનિ મોક્ષનો ઉપાસક છે. બહુ સરસ ગાથાઓની અંદર કહે છે કે આ સ્થિતિ મળે છે એવા મુનિને હવે કેવા પરિસર અને કેવા ઉપસર્ગ કેમ સહન થાય છે. એ કે છે પરિસર કેવા, કે ચંદનનો, આ દેહ ઉપર ગમે તેટલું કષ્ટ મળે કે ગમે તેટલી એની પૂજા થાય, ભોજન મળે કે બધું એને સમવૃત્તિ. સમવૃત્તિ વૃત્તિમાં કોઈ બદલ થતો નથી, દેહને આધારિત વૃત્તિ બદલાતી. કષ્ટ શરીર ઉપર થાય છે, ભોજન અભોજન એ શરીર સાથે સંબંધિત છે, એનું પરિણામ શરીર ઉપર થવાનું છે. ભોજન ન મળવાથી આત્માનું જ્ઞાન ઘટે, દર્શન ઘટે, આત્માનો એક એક ગુણ ઘટે, એના ભાવ ઉપર. પણ પ્રત્યક્ષ દ્રવ્યથી કોઈ સંબંધ નહીં, દ્રવ્યથી કોઈ સંબંધ નહીં. ભોજન દ્રવ્ય એટલે કોઈ એમ કે કોઈ બદામ ખાવ એટલે વધારે તમારું જ્ઞાન વધશે, પણ બદામનું વેચાણ કરવું હોય તો શું થાય, એટલે સેલ્સમેનશીપ ચાલ્યા કરે. જીવ જ્યાં સુધી સ્પૃહા સાથે આસક્તિ સાથે જોડાયેલો છે તો લોભિયા હોય તો ધૂતારા ભૂખે નહીં મળે, કામ કરી જાય. સરસ કે છે એને બધું સરખું લાગે છે. એની સમવૃત્તિનું કારણ એ આશંકા રહિત છે, એને કોઈ આસક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ આશંકા, આ જૈન દર્શનનો શબ્દ છે. અંદરથી સૂક્ષ્મ એ ભાવમાં પણ ક્યાંય છે ને ક્યાંય મેળવવા, તો આશંકા રહિત આ સ્થિતિ છે. એથી આગળ જ્ઞાનીની દશામાં એને નિરીહતા કહે, નિરસ ભાઈ રીદીર્ઘઈ હતા, નિરીહતા. આ નિરીહ પણ એટલે એને અંતરંગ સ્પૃહા પણ ન, અંતરંગ સ્પૃહા એવી સ્થિતિ એને મળે છે. આ સમવૃત્તિનો આધાર છે. 350 પૂર્વી મેં પહેલું કામ શું કરવાનું, આશ્રવ ને રોકવા, જેને ભોજ ખાલી કરવો છે એને આવતું પાણી બંધ કરવાનું, પ્રવાહ બંધ કરવાનું, આવતું પાણી બંધ કરવાનું. કર્મ એ પ્રવાહરૂપી આવે જ છે. સંસારમાંથી પ્રત્યેક પદાર્થ જીવને આવે છે, એ પદાર્થમાંથી જે શક્તિ નીકળે છે એ કર્મ બંધની નીકળે છે. આશ્રવ કહે છે જ્ઞાની વેને, કે દેખત ભૂલી, જોયું નથી ને ભૂલી પડવું, આ આશ્રવની તારા છે. એ બંધાયો નથી, તરત જ એના સૂક્ષ્મ ભાવો કાંઈ હા પાડશે ને કાંઈ ના પાડશે, કાંઈ એને ગમશે ને કાંઈ નહીં ગમે, કાંઈ એને પ્રીતિ ને કાં અપ્રીતિ, કાં ગમો ને કાં અણગમો, કાં ઈષ્ટ બુદ્ધિ ને કાં આશ્રવ. વસ્તુ જોઈ નથી ને એની અંદર આવો દ્વંદ્વાત્મક ભાવ એને જાગ્યો. એ બંને દ્વંદ્વાત્મક ભાવ છે, એ રાગ દ્વેષ છે, એ બંધનું કારણ છે, એ કશાય ભાવ છે. એની પછી પ્રકૃતિ, એના ભેદ પ્રભેદ એ બધામાં ન જઈએ. તો આ વાત મૂળભૂત આ છે, આશ્રવને રોકવું પહેલી વાત એ છે. મુનિને કોઈ વસ્તુ પ્રત્યે લોભ થાય, કોઈ વસ્તુ પ્રત્યે લોભ થાય, શુભ કે અશુભ, મુનિ ને કોઈ આહાર પ્રત્યે પ્રીતિ જાગે, શુભ કે અશુભ, મુનિ ને કોઈ સ્થાનમાં રહેતો હોય સ્થાન પ્રત્યે મમતા જાગે, શુભ કે અશુભ, આ બધા આશ્રવ છે. એટલે એની આવી કોઈ પણ પ્રકારની એ તર્ક નક્કી કરે કે આ વિચાર અપ્રશસ્ત છે. અપ્રશસ્ત એટલે અનુચિત, અમને શોભે નહીં. લાભદાયી હોય તોય, અપ્રશસ્ત એટલે જ્ઞાની પુરુષોએ શાસ્ત્રએ જેની મનાઈ કરી છે, એ ગમે તેટલું ગમતું હોય સુખદ હોય તો પણ એના ચક્ષુ શાસ્ત્ર એ મુનિના ચક્ષુ છે, સાધુના ચક્ષુ શાસ્ત્ર છે. કંઈ પણ વસ્તુમાં સ્વમતિ કલ્પનાથી નિર્ણય લેવાને બદલે એ નિર્ણય શેના આધારે લે, અને એનું ટૂંકામાં ટૂંકું ફોર્મ છે જિનાજ્ઞા. જિનાજ્ઞા શું છે? જો જિનાજ્ઞા નથી તો એ વાત નથી. તો અહીંયા અપ્રશસ્ત ભગવાનની આજ્ઞામાં નિહિત હોય તો એ નિષેધ જેરો હોય તો એ અપ્રશસ્ત છે. રાત્રિના એને વિહાર કરવો એ નિષેધ છે. હવે પછી કે રસ્તા છે ને, હવે તો ડામર રોડ થઈ ગયા છે ને, આસપાસના રોડ છે ને, લાઈટ ઘણી છે, અપ્રશસ્ત છે, દલીલનો અવકાશ નથી ત્યાં. તો પ્રત્યેક જગ્યાએ પ્રશસ્ત અને અપ્રશસ્ત એનો અર્થ એ થાય કે ઉચિત અને અનુચિત. ઉચિત એ આદરે અને અનુચિત એ પરિહાર કરે. એટલે આશ્રવને બંધ કરવા એની બહુ સરસ મુનિનું પહેલું ગુણ એ આશ્રવ એના બંધ કરે છે. આ જીવ જ્યાં સુધી આશ્રવ બંધ ન કરે ત્યાં સુધી પૂર્ણ મુક્ત ક્યારેય થઈ શકે નહીં. ભલે સંવર ઘણો કરે, અડધાનો નળ ચાલુ રાખે અને આ બાજુ એકનો નળ આમ જવા દે, ભલે આ જવા દે છે ઘણું પણ પાછું આવવાનું આવીને, એટલે આવે તો ખરું ને અંદર, પછી એ કાઢવું જ પડશે ને. આશ્રવ કોઈ પણ પ્રકારનો જેનાથી એ અપ્રશસ્ત છે, આશ્રવ માત્ર અપ્રશસ્ત છે. તો સંગ છે એ આશ્રવ છે, સંબંધ છે એ આશ્રવ છે, આસક્તિ આશ્રવ છે, મમતા આશ્રવ છે, મોહ બુદ્ધિ આશ્રવ છે. એ પછી ધર્મના નામે થાય તો એ આશ્રવ છે, એનું સ્વરૂપ ન બદલાય. આસક્તિનો ભાવ એમાં એમાં એનું અભિમાન આવે, અભિનિવેશ આવે. એક જગ્યાએ આપણે આવે છે પાઠમાં શાસ્ત્ર અભિનિવેશ, તો એ અભિનિવેશ છે એ પણ એક આશ્રવ છે, એ પણ હોવો જોઈએ. એને તત્વ સાથે સંબંધ છે, અભિનિવેશ સાથે નહીં. એ તત્વ પકડી લીધું, તત્વ સમજી લીધું, સમજણમાં આવી ગયું, પછી આ ગ્રંથમાંથી મળ્યું એટલે આ જ મારો ને આમ તેને માથે લઈને ફરવાનો નથી હોતો. શાસ્ત્રનો બોજો ન ઉપાડાય, શાસ્ત્રથી કર્મનો બોજો હળવો કરે, શાસ્ત્રથી કર્મનો બોજો હળવો, પણ શાસ્ત્રનો બોજો માથે ઉપાડીને ભરાય નહીં, કેમ કે આશ્રવ છે. તો સરસ વાત મૂકી છે એ, અધ્યાત્મલક્ષી ધ્યાન અને યોગ વડે શુભ આચરણમાં પ્રવર્તે. એનું પ્રશસ્તપણું શેમાં આવ્યું? ધ્યાન અને યોગ, પણ કયા? અધ્યાત્મલક્ષી. ને તો ચોર વિદ્યામાં ધ્યાન બહુ કરવું પડે. ત્રાટકનું ધ્યાન, એ તસ્કરને એની વિદ્યા સાધવા માટે ધ્યાનના ક્લાસ ચાલતા હોય તો કે છે એની અધ્યાત્મલક્ષી વાત છે. ધ્યાન તો ઘણી પ્રકારના છે. શિકારીને ધ્યાનનો બહુ અભ્યાસ હોય, બાણાવડી ધ્યાન કરે, રાઇફલ શૂટિંગ લશ્કરની અંદર જેને લડવું છે એને પહેલા વહેલા ધ્યાનની ક્રિયા કરવી પડે, લશ્કરમાં ધ્યાન કરાવે કોન્સન્ટ્રેશન માટે, કે જે નિશાન તાક્યું છે એમાં ક્યાંય હલચલ ન થાય, છૂટી ન જવાય, ચૂકી ન જવાય, તો એ ધ્યાન મુનિ ન કરે. એટલે કહ્યું કે બગલો ધ્યાન કરે, ધ્યાન બગલો કરે, પણ આત્મલક્ષી ધ્યાન નથી, એ શિકાર લક્ષી ધ્યાન છે. ચોરીનું ચોર લક્ષી ધ્યાન છે, ચોરી લક્ષી છે. તો ધ્યાનના અનેક પ્રકાર છે, પણ શ્રેષ્ઠ ધ્યાન કયું છે? જેમાં આત્મા વર્તે, જેને આત્માની પ્રાપ્તિ, અરૂપી એવું તત્વ છે અને મને પકડાતું નથી, મારે અનુભવ કરવો છે. તો આત્માનો અનુભવ ધ્યાન વિના કદી અને કદાપી થઈ ન શકે, પ્રતીતિ થઈ શકે. જ્ઞાનના ઉપયોગથી પ્રતીતિ થઈ શકે, શ્રદ્ધા થઈ શકે, અનુભવ ન મળે. આત્માનો જેથી અનુભવ કરવો હોય ત્યારે શું કરવું? તો ધ્યાન કરવું પડે. આત્મલક્ષી ધ્યાન જ્યારે થાય ત્યારે અરૂપી તત્વનો એ અનુભવ કરે, હું આત્મા છું, આવો નિશંક એને અનુભવ થાય. ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને, આ દેહની અંદર ધ્યાન કરતી દેહથી પર એવું શુદ્ધ તત્વનો મને અનુભવ થઈ ગયો. વસ્તુ રૂપે જોયું, પદાર્થ રૂપે જાણ્યું, એક અસ્તિત્વ છે, જુદું છે, દેહથી જુદું છે. દેહના એકેય અંગ ઉપાંગ, એકેય એના ટીસ્યુ મસલ્સ, એની સાથે કાંઈ સંબંધ નથી. એવું તત્વ અંદર છે અને એ મને ભાસ્યું. આત્મા જાણી વેદીને કૃતાર્થ થાય, વેદન થાય. વેદન ક્યારેય ધ્યાન વિના શક્ય નથી. અને ધ્યાન કરતી વખતે જો ધ્યાનના સૂત્રો ધ્યાનમાં ન હોય અને ધ્યાન કરવા બેસે તો એને તરંગમાં સરી જતા વાર લાગતી. એટલે કૃપણદેવે લખ્યું કે સત્સંગ વિના ધ્યાન એ તરંગ છે. હજુ એને સતનું સ્વરૂપ નથી જાણ્યું, પ્રતીતિ સુધી પહોંચ્યો નથી. પ્રતીતિ સુધી એને શ્રદ્ધા સુધી પહોંચ્યો નથી અને ધ્યાન કરશે તો કલ્પનાનું કરશે, તરંગમાં જશે. તરંગમાં જશે તો આભાસ આવશે, ઓલું સર્વાભાસ રહિત નહીં થાય, આભાસ સહિત થશે. અને પછી પોતાનું ડાપણ લગાવશે કે મને આમ થયું, અને એ ધ્યાન જ છે. આ બધી જ સૂક્ષ્મ ભૂમિકાઓ સાધકને પકડમાં આવતી નથી. આ તો આગમના ગ્રંથો, એની ગાથાઓ અને આગમ સ્વરૂપ એવા પુરુષ કૃપાળુદેવના વચનો એ વિચારીએ ત્યારે આવી બધી સૂક્ષ્મતા પકડાય કે ન થાય તો ન કરવું, પણ ભૂલનો પુરુષાર્થ કરવો મારાથી ધર્મ સાચો નથી થતો. અવરોધ બહુ છે, પાત્રતા ઓછી છે, કર્મનું બાહુલ્ય વધારે છે, કઈ વાંધો? ખોટું કરવું
એટલે સર ધ્યાનના સૂત્રનું વ્રતણ કરીને પછી ધ્યાન જવું કે નતર પછી તરંગમાં સરકી જવાશે?
તરંગમાં
ધ્યાન કરતી વખતે સૂત્રોનું વ્રતણ કરવું,
સૂત્રો અનુસાર એક પ્રકારની પોતાની પરિણતિ કરવી. ધ્યાન કરવામાં થાય છે શું? આત્માની પરિણતિ કરીએ છીએ. હવે આત્મ સ્વરૂપનો ખ્યાલ નો તો પરિણતિ ખોટી થાય. તો આપણે
પર્યટન કરવું,
આત્માના ગુણો અને લક્ષણોનું બરોબર ચિંતન થાય તો એ પદાર્થ તરફ આપણી ગતિ રહે. ચિંતના જે છે એ ચિંતન એ પદાર્થ તરફ થાય, નહીં તો એ પદાર્થથી ખસી આગુ. ધ્યાનમાં અરૂપીનું ચિંતન કરવું છે અને જાણે અજાણે આપણે રૂપના મોહમાં ઘૂસી જઈએ. આપણે ભવાણીમાં થોડા સૂત્રો લીધા હતા,
બીજા વિચાર આવવાનો,
દેહાતીતનું લીધું હતું, પછી શરીર વિશુદ્ધ લીધું હતું, શુદ્ધ ચિદરૂપનું લીધું હતું. આ બધા આત્માના લક્ષણો છે. અહો અનંત જ્ઞાનમ અયમ આત્મા, અહો અનંત દર્શનમ અયમ આત્મા, અહો સજાત્મ સ્વરૂપ અયમ આત્મા, અહો શુદ્ધાત્મ સ્વરૂપ અયમ આત્મા. એક એક વાતને થોભી થોભીને, રોકાઈ રોકાઈને, અને એ વિચાર લાંબો ટકતો નથી એટલે ફરી પાછું બીજું સૂત્ર લેવું. એવું જ એક એક ધ્યાનનો જે અભ્યાસ થાય એની અંદર ધારા નક્કી કરી લેવી કે આજે દેહ રહિત આત્મા છે એટલું જ વિચારવું છે. આ આ તો દુનિયાભરનું વિચારવું છે ધ્યાનમાં. એટલે રૂપી એ વાત જુદી આખી આવી ગઈ. તો ધ્યાનની અંદર જે આત્મા તરફ જવું છે એના ઘણા સૂત્રો જ્ઞાની આપ્યા છે. કૃપાળુદેવે કહ્યું કે હું દેહાદી સ્વરૂપ નથી. હવે આ ધ્યાનનો વિષય છે, હું દેહાદી સ્વરૂપ નથી તો એ ધ્યાન કરવા બેસીએ અડધો કલાક પોણો કલાક કલાક જે સ્થિરતા રહીએ તેટલી, 20 મિનિટ રહીએ તમે ચિંતા ન કરજો કે કલાક મારે પૂરો કરવો તો ન થયો. હે, ઘણું કહેવાય, પણ વિષય કયો હોવો જોઈએ? દેહાદી સ્વરૂપ નથી તો દેહનો એક એક વિચાર આવે. આંખથી દેખાતી વસ્તુ તે આત્મા નથી, કાનથી જે સંભળાય છે આ જગતમાં આખા લોકમાં એ આત્મા, સ્વાદથી સુંઘાય છે તે આત્મા નથી, જીભથી ચખાય છે તે આત્મા નથી, જે સ્પર્શાય છે તે આત્મા નથી, મનથી વિચારાય છે તે આત્મા. હવે શરીરના તો કે માથું, વાળ, આંખ, મગજ, ખોપરી, આંખની કીકી, જડબું, દાઢ, દાંત, જીભ, હેલો ત્યાં નીચે સુધી, પગના નખ સુધી, નથી નથી નથી. કેમ કે દેહ અને દેહનું સ્વરૂપ, હું તો દેહ નથી, દેહ નથી. એટલું ચિંતન કરવાથી એટલું બધું દ્રઢ થાય, એટલું દ્રઢ થાય કે શરીરમાં કોઈ જગ્યાએ આત્મભાવ જાગે નહીં, બધું જ પર લાગે. જેમ નખ કાપવામાં કઈ વાંધો આવે છે, એમ શરીરનું એક એક રૂવાણું પણ પર છે. એ જ રૂવાણું મોટું થાય તો મોવારો થાય, અને વધારે થાય તો કાપી નાખી. થયું ક્યાંથી, એનું મૂળ ક્યાંથી આવ્યું? શરીરનો ભાગ હતો તે માટે આત્મા વૈધો ત્યાં. બસ એક વિચાર કર્યો, આવી તો જાય, એટલે એક એક વસ્તુમાં ધ્યાનના સૂત્રો છે. કોઈ અસ્થિભાવથી છે અને કોઈ નાસ્તિભાવથી છે. કેવું જ્ઞાન દર્શન ચારિત્ર સુખમય અનંત એવો આત્મા છું તો ત્યારે વિચાર શું આવે? અનંત જ્ઞાન એ હું આ, અનંત દર્શન તે હું આ. ભગવાનના સ્વરૂપ વિચાર કરી તમે નિરાગી નિર્વિકારી, તો નિરાગી પણ હું, નિર્વિકારી પણ હું, આ બધું જે છે હું સચ્ચિદાનંદ સુધી પહોંચી જાય પોતે, તો કોઈ પ્રકારનું કસાય સ્વરૂપ તે મારું, કોઈ કસાય નહીં. બધું ભેગું કરશો તો ક્યાંય ના નહીં રહીએ. ઉતાવળ, અધીરજ, હમણાં હમણાં મોક્ષે ભેગો જાવ જાણી નહીં. એક એક થી તું આત્માને અને દેહને અથવા તો રૂપીને ને અરૂપીને જુદો કર, જડ અને ચૈતન્યને જુદું કર. જુદું કરવામાં એક એક સૂત્ર લે, અસ્થિથી લે કે નાસ્તિથી લે, જે તારી ક્ષમતા હોય તે પ્રમાણે લે, કઈ વાંધો નહીં. જિનેશ્વરના ગુણોનું ચિંતવન કરવાથી પણ તું આત્મભાવને પામીશ, પણ જિનેશ્વરના ગુણોનું ચિંતન કર જે પ્રગટ છે. આવી રીતે એ ધ્યાન, અધ્યાત્મલક્ષી ધ્યાન અને યોગ, યોગ પણ કેવા? અધ્યાત્મલક્ષી યોગ એટલે હરિભદ્ર સુરીની વ્યાખ્યા શું? જીવને મોક્ષ સાથે જોડે તેનું નામ યોગ. એ ગમે તે ધર્મ, ગમે તે વ્યવહાર, ગમે તે ક્રિયા, ગમે તે વિધિ, કોઈ પણ હોય, યોગનો અર્થ સત બિલકુલ સીધો સ્પષ્ટ, જીવને મોક્ષ સાથે જોડે તે યોગ. હવે બાકીના યોગ તો ઘણા છે. દિવ્ય શરીર કરવું એ યોગ, ઉડતા શીખવું યોગ, જમીનથી અધર રહેવું યોગ, અગ્નિમાંથી પસાર થવું યોગ, અણીમાં લઘુમાં આમ સિદ્ધિ થાય આમ સિદ્ધિ થાય, કોઈની સામે જોયું તો એને બાળી રાખવાનો, એ પણ યોગ. આપસના યોગ બધા, કે ચકલી સામે જીવો તો ઉડતા પારે વારે પાડે, યોગ છે. આ એકે યોગની વાત નથી, આ એકે યોગની વાત. અને આજે જે યોગા ક્લાસ ચાલે છે એમાં અધ્યાત્મ સિવાય બધું છે. શરીર લક્ષી છે, લક્ષ્ય એ છે કે મારો કમરનો દુખાવો ગયો કે ન ગયો, મારું કામ કરવાની ક્ષમતા વધી કે નહીં, અમારી ઊંઘ ઓછી થાય એટલા માટે હું યોગ કરું કે જેથી કામ વધારે થાય, કામનો બોજો ઘણો છે, ચાલે. અહીંયા યોગ કયા કીધા છે એ સમજવાનું છે. અધ્યાત્મ લક્ષ્ય જેમાંથી આત્માની નિષ્પત્તિ થાય, તો એ એટલે સાધુની અંદર એનું આચરણમાં ધ્યાન અને યોગ આ બે એના વિષય. પણ કેવા? અધ્યાત્મ. જો અધ્યાત્મ લક્ષી નીકળી જાય અને ધ્યાન ને યોગ હોય તો લૌકિક. 351 પ્રીતિબેન. કયો ક્વોલિટી આપી છે? ક્વોલિટી શું આપી છે? આવા આવા બધા કષ્ટો, કષ્ટોને સહન કરવા કેવી રીતે કરવા? જો સંભાવે કેવું સરળ છે, પકડાય છે. સંભાવે કેવું સરળ છે, હું તો કાંઈ બોલ્યો નહીં, જે હતું ચલાવી લીધું. પણ વ્યથિત કેટલો હતો? તો કષ્ટો સહન કરવા. તપ કયું કીધું છે? બાહ્ય તપમાં પાંચમું કાઈ ક્લેશ. સાધુ સદૈવ તપમાં જ છે, કાઈ ક્લેશનું તપ છે. કાઈ ક્લેશ એટલે કાયાને લગતા કષ્ટો જે હોય તે, આવા ભૂખ તરસ ખરાબ તાન છે, ઠંડી ગરમી છે, કંટાળો છે, ભય છે, આવા બધા કષ્ટોને એ સહન કરવા કેવી રીતે? દેહના દુઃખોને સંભાવે. આ સંભાવ હવે આવ્યો પછી. પરિસમાં આવી જાય, પણ કષ્ટો છે બધા. એ જે રીતે હોય, પરિષદ પડે ન પડે બધું બરોબર છે, પછી એ નહીં શબ્દો તો પરિષદ થયો, કોઈ દ્વારા થાય તો ઉપસર્ગ થાય. આહાર ન મળે કોઈ દ્વારા જૂટવી લેવા તો ઉપસર્ગથી ન મળ્યો, પણ એ બધી એની પ્રક્રિયા છે. દેહના કષ્ટો, કાયાના કષ્ટો, એને વ્યથિત ન થાય અને સંભાવ કીધો. તો આ જે એટલે સંભાવ, એટલે તપ થયું. કષ્ટો સહન કરવા એ તપ નથી. ખ્યાલ આવ્યો? કષ્ટો સહન કરવા, તો એ કષ્ટો તો કેદી સહન કરે, સાબકા મારે, સજા ફટકારે, તો કેટલું કરે છે? સાધુ કરતા ચડિયા તો ને કેદી, ગુલામોની અવસ્થા હતી એક જમાનામાં, અને હજી બંધવા મજૂરોની પણ જે અવસ્થા હોય છે, તો કેટલા કષ્ટ એના ઉપર હોય છે. તો કષ્ટ સહન કરવા એ તપ નથી. એટલે કાય ક્લેશનું તપ પણ વ્યથિત થયા વિના. આપણે નાનું એવું કાય ક્લેશ આવે, કામ કરવું પડે, કામ પડી નથી આવ્યું, કામ કરવું પડે. કાયાને કષ્ટ મળ્યું અને દેહનું દુઃખ છે, બીજું જ કઈ દુઃખ નથી. પણ પછી થાય છે શું? સંભાવ કે શું થાય છે? તો તે દિવસે આજે મને તપનો પ્રસંગ મળ્યો. પછી પરિસર કીએ પછી, પણ કાનવાડીએ ઉપસર્ગ કર્યો આપણા ઉપર, આપણને પરિસર થયો. પણ કામવાળીએ તો આપણા ઉપર ઉપસર્ગ કર્યો. એટલે અપવાસ નું બીજું તપ મળે ને, અપવાસ નું તપ નો લાભ મળે ને. ચાલો એ બધી વ્યવહારિક વાતો આ તો સમજવા. આપણી પરિણતિ ક્યારે ક્યારે કેવા કેવા સંજોગોમાં, કેમ કે સંસાર વ્યવસ્થિત નથી. આ બધું આપણું ધારેલું કે આપણા આયોજન પ્રમાણેનું સંસાર છે. આપણે બધી ઘરની વ્યવસ્થા ગોઠવી દીધેલી, એ પ્રમાણે યાવત ચંદ્ર દિવાકર ચાલશે ન ચાલે. તો સંસારનું સ્વરૂપ જ આ છે. હવે તે સમયે આ જીવ સંસારમાં જ છે. હવે બંધની આશ્રમની અવસ્થામાં છે કે સંવરની અવસ્થામાં છે, બંધની અવસ્થામાં છે કે મોક્ષની અવસ્થામાં છે. તો તે સમયે એના ભાવોનું જે પરિણમન છે, જીવ કસાય ભાવે કે અકસાય ભાવે, જે કંઈ ક્રિયા કરે તેનું એને ફળ નિશ્ચિત. આ છ પદનો પત્ર. અને અકસાય ભાવ આવ્યો, વ્યથિત પણ આવ્યું, તે અકસાય ભાવ, કસાય ભાવ આવ્યો, સંતા ભાવ આવે તો અકસાય ભાવ. વ્યથિતમાં જોડાઈ જવું નથી. વ્યથિત તો પોતાનો સંતા તૂટી જાય, પોતાનો સંભવ તૂટી જાય, એટલે જીવ કસાયમાં ચાલ્યો જાય. વ્યથિત થવું એટલે દુઃખી થવું, વ્યથિત થવું એટલે દુઃખી થવું. તો એને સંભાવે, એને સેવ, તો એને કાય ક્લેશ. અહીંયા આ જે 351 ની ગાથાનું સૂત્ર છે, કાય ક્લેશ, એ પણ સાધુને માટે તપ છે. એને જરૂરિયાત રાખવી, કેટલી રાખવી, બસ એક જ વાત મૂકી કે સંયમ ના હેતુથી અને અપૂર્વ અવસરમાં પણ સંયમ લક્ષે, સંયમ એને રાખવાનો છે. એને માટે જે કંઈ જરૂર પડે એટલું જ રાખવું, બાકીનો બધો પરિગ્રહ, બાકીનો બધો મૂર્છાભાવ થયો પદાર્થ પ્રત્યે, વસ્તુ પ્રત્યે મૂર્છાભાવ થયો એટલે કસાય ભાવ એનો આવ્યો. એક, અને એને ભોજન કેટલી વાર કીધું, કારણ કે દેહ એને જાળવવો છે, સંયમના હેતુથી જાળવવો છે, તો એક વાર ભોજન લે એટલે એનું, એટલે ઘણા આરંભ સમારંભ ઓછા થઈ. અને આ એને કયો તપ આપ્યો, નિત્ય. આ નિત્ય તપ છે, ઉપર જાય હોય અનિત્ય છે, હોય ને ન પણ હોય, આ તો હંમેશનો છે. આ તપના પછખાણ થઈ ગયા. હવે આ જ વાત જુદી છે કે આ ત્રણ વાર ગોચરી નીકળે છે, પણ ભગવાનની આજ્ઞા શું છે, શાસ્ત્રની આજ્ઞા શું છે, એક જ કૃપાળુ દેવ મુનિઓએ એક જ વખત આહાર ગ્રહણ કર્યો, એટલે કયું આજ્ઞા છે. આ આજ્ઞાનું જો શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જે ચાલતા હોય વાત કરે, તો શાસ્ત્રોએ તો આ આજ્ઞા આપી છે કે બધું સંયમના નિર્વાહ અર્થે કરે. એટલે વસ્ત્ર પાત્ર પણ એ ધારણ કરે, ન જ કરવા એવું નથી. એટલે એક પાઠ આપ્યો છે કે કોઈની શરીર પ્રકૃતિ મંદો તો એને દીક્ષા ન લેવી એવું નહીં, સાલ ઓઢીને પણ તારે સંયમ પાડ. એટલે દિગંબ વૃત્તિએ જીવી ન શકાતું હોય તો પણ એને જરૂરિયાત પ્રમાણે પણ એની અંદર મૂર્છા કરવાની, મૂર્છાને વસ્ત્ર પ્રત્યે મૂર્છા થાય એવી પ્રકારનું વસ્ત્ર ગ્રહણ કરવાની જિનેશ્વરની આજ્ઞા નથી, પણ સંયમના હેતુથી જેમ દેહ ધારણ કર્યો છે એમ વસ્ત્ર ધારણ કરો. દેહ ને વસ્ત્રમાં કોઈ બીજો તાત્વિક તફાવત નથી. એ વિષય જુદો છે. ના, એ આમાં નથી. હા, મુનિઓને હોય એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એના પ્રતિબંધ રહીત હોય એટલે જ સર્વસંગ પરિત્યાગ. દ્રવ્યની અંદર મારે આ વ્યક્તિ જોઈએ, આ જોઈએ, આ બધા દ્રવ્યના છે. ક્ષેત્રની અંદર આ ક્ષેત્ર અમારું છે, આશ્રમ છે, કોઈ વિશેષ સ્થાન છે, વિશેષ ઉપાશ્રય છે, આ ક્ષેત્રમાં જ રહીને રાજકોટની બહાર ન નીકળીએ, મુંબઈથી ક્યાંય જાય નહીં, આ બધા એના ક્ષેત્ર પ્રતિબંધ છે. કાળ, આ સમયની અંદર જવાય, આ સમયમાં ન જવાય, આ બધા કાળ પ્રતિબંધ. અને ભાવથી, પોતાના ભાવ, પરમાત્માએ કીધેલા ભાવ નહીં, પોતાના ગમા અણગમાના જે ભાવ છે, એટલે કંઈક અંશે વિભાવ ભાવ એવો પ્રતિબંધ પણ મુનિને ન હોય. અહીંયા એને નિત્ય તપ. હવે 353માં એટલે મુનિનો મુખ્ય હેતુ કયો થયો? સમતા. આ બધા એને વનવાસ, ઉપવાસ, અધ્યયન અને મૌન સેના માટે છે? સમતા એટલે એને કરવા. આ બધા સાધન છે, આ બધા સમતા પ્રાપ્ત કરવાના સાધન છે. કે વનવાસ કરે, સંગ ઓછો થાય, એ ઉપવાસ કરે, આરંભ સમારંભ ઓછા થાય, એ અધ્યયન કરે, એની વિચારધારા શુદ્ધ થાય, અને મૌન રાખે એટલે વાણીનો એને સંયમ થાય, આત્માની શક્તિ જાગૃત થાય. જેટલું મૌન રાખીએ એટલી આત્મિક અને વિચારણાની શક્તિ પ્રબળ બને છે. મૌનમાં પણ તરંગમાં પણ જવાય, પણ મૌન વિચારણાયુક્ત હોય તો એ મૌન એક યોગ બને છે. તો આ બધું જો સમતા એની ન રહી તો કે છે આ બધાનો શું લાભ? એટલે કે આ બધા સેના માટે છે? સમતા માટે, સમતાની સાધના માટે, સમતાની વૃદ્ધિ માટે એને આવા ઉપકરણ માધ્યમ આપ્યા છે કે વનવાસ, ઉપવાસ, અધ્યયન અને મૌન, આ બધા સમતાની સાધના કરવાના સાધન. આ જો ન રહીએ સમતા તો આ બધા સાધનો હેતુ વિનાના થઈ જાય, વ્યર્થ બની જાય છે. આગળ.
નાની વિષય મે મુનિ ગામડામાં કે નગરમાં શાંત ભાવે વિચરણ કર્યા કરે અને શાંતિની અભિવૃદ્ધિ કરતો રહે. એ ગૌતમ મુનિએ એક સ્થાન પણ પ્રમાદ કરવો યોગ્ય નથી. કોઈક નાની ને સંયમ ગામડામાં કે નગરમાં શાંત ભાવથી રહે અને વિચરણ પણ કરે, પણ જો આત્મામાં ન રહે અને સમતા ભાવમાં ન રહે એટલે એને એવું કરવાની જરૂર નથી. એમ એને આત્મામાં જ રહેવાનું છે. બીજે બહારની શાંતિ રાખે અને મનની શાંતિ એને ન હોય.
જ્યાં જ્યાં એ શું કરે? એનો વ્યાપાર છે એનો. એ શાંત ભાવે વિચરણ કરે અને શાંતિની અભિવૃદ્ધિ. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંતનું ઓળખાણ જ્યારે લોકોના સંગમાં આવવાનું થાય, એટલે કહ્યું કે ગામડામાં કે નગરમાં, એમાં અરણ્યમાં કે વનવાસમાં નથી, ત્યારે તો મૌનમાં છે. પણ સંબંધના જગતમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે પણ ગામડું હોય કે નગર હોય, એ જ્યાં જ્યાં અહીંયા શાંતિની અભિવૃદ્ધિ કરે. ગામમાં સંત આવ્યા છે એની ઓળખાણ શું? શાંતિની અભિવૃદ્ધિ કરે છે. અને સંત વિચરણ કરે શાંતિથી કરે છે. કોઈ પણ જગ્યાએ એના સામૈયા થયા ન થયા, સરખું મળ્યું ન મળ્યું, તો આગળ બધું આવી ગયું છે, ક્યાંય એની શાંતિનો ભંગ થતો નથી. મનમાં શાંતિ રાખવી સરળ છે, અરણ્યમાં શાંતિ રાખવી, પણ ગામડા ને નગરમાં એ શાંત ભાવે વિચરણ કરે છે. અનુકૂળતા મળી ન મળી, ગમે તે થયું હોય, તો એનું લક્ષણ શું? મુખ્ય લક્ષણ શાંત વિચરણ કરે. અને બીજું લક્ષણ કે એની ઉપસ્થિતિ જ્યાં હોય ત્યાં વૃદ્ધિ શેની થાય? શાંતિ. કોઈ જગ્યાએ કંઈ વસ્તુ સરખી સચવાય ન સચવાય તો પણ એને એનો ખેદ, એ વાતે એની ઉચ્ચારે નહીં કોઈની સાથે, અશાંતિમાં એ વૃદ્ધિ ન કરે, એ શાંતિની વૃદ્ધિ કરે. હા ભાઈ, તો આ એનું લક્ષણ છે કે સાધુ પુરુષનો સંગ સુકામ, સાધુ પુરુષનો સંગ જીવને, તો જે શાંતિની અભિવૃદ્ધિ કરે એ એના સંગમાં આવનાર બધાના પરિણામ કેવા રહે, એ શાંતિની અભિવૃદ્ધિ કરતો હોવાને કારણે એના સંગમાં, એના સંબંધમાં, એના સત્સંગમાં આવનાર બધાના જીવોના પરિણામ શાંત રહે, એટલે એ શાંતિને. આ મુનિનું લક્ષણ છે. હવે આ શાંતિ એની ક્યારે તૂટે? હે ગૌતમ મુનિ, એ તો આ કરવાનું છે, શાંતિથી વિચરણ કરો અને શાંતિની અભિવૃદ્ધિ. જો પ્રમાદ કરો તો, માટે એક ક્ષણ પણ પ્રમાદ કરવો નહીં, તો એનાથી શાંતિ રહેશે નહીં અને શાંતિની અભિવૃદ્ધિ પણ થશે નહીં. જે પ્રમાદમાં જાય તે પોતે અશાંત બને, અને જે પોતે અશાંત બને એ સમગ્ર વાતાવરણને પણ અશાંત કરે. હા, આત્માની જાગૃતિ નહીં એટલે શરીરની જાગૃતિ નહીં, ધર્મની જાગૃતિ નહીં, ધર્મનો આદર નહીં, ધર્મનો અનાદર એ પ્રમાદ, આત્માની અજાગૃતિ એ પ્રમાદ. તો જ્યારે આત્માની અજાગૃતિ થઈ તો એ કયા વિષયમાં પડ્યો? પરમ સંસારમાં. એટલે જેવો પ્રમાદ થયો તો સંસારના વિષયોથી શાંતિ જાગે કે અશાંતિ જાગે? અશાંતિ જાગે. ઘણી વાર મુનિઓ આવ્યા હોય અથવા તો આવા સંતો આવ્યા હોય તો જે મોવડી હોય ને એના માથા ફરી જાય કે આ છે ત્યાં સુધી શાંતિ નથી મને. વસંતભાઈ આ બેઠા છે સંઘપતિઓ બધા, કે જ્યાં સુધી આ ગામમાં અહીંથી જાય તો કઈક હવે અમને, એ ધર્મના આરાધકો છે. અપાસરામાં આખો થી જયારે પણ કે શું ખબર કે હવે આ જો અહીંથી જાય ને વિહાર થાય તો કઈક, કારણ કે આ શાંતિ રાખતા નથી અને રહેવા દેતા, જ્યાં છે ત્યાં ઉધામાં ઉધામાં ને ઉધામાં જ. આવા જે મુનિઓ હોય તો એ મુનિઓ નગરમાં જાય અને શહેરમાં જાય તો ઉપાડો લે કે બીજું કઈ થાય? આગમની આજ્ઞા, ભગવાનની આજ્ઞા ગૌતમને અનુલક્ષીને આવી. ભગવાન બાકીનાની કોઈની વાત કરતા જ નથી, અને કોની કરાય જરા ખોટું ન લાગે. બરોબર કર સાહેબ. સરસ વાત મૂકી ભગવાને 39 વાર ગૌતમને કહ્યું, જેને ગૌતમ બધા દોષ કરતો હોય ને, અને પછી જેને સમજવું ન હોય ને શું કે હવે ગૌતમ જેવા નહીં ભગવાને ન તટો કા માં ચૂતરા દે ચૂતર લે, વારંવાર કહેતા હતા ભગવાન. તો પછી આપણે તો છદમસ્ત છીએ, હાલું પણ તમે જ કીધું છે ભગવાને, ગૌતમને નથી કીધું. હે ગૌતમ મુનિએ એક ક્ષણનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. અને 355 એક સમય એવો આવશે, એક સમય એવો આવશે. કેવો સમય? કે જ્યાં જીન નહીં હોય. અને ઓલો સમય એવો હતો કે જીન હતા અને માર્ગદર્શક એક જ હતો. ભગવાન હોય એટલે બહુ સારું, જેની સાસુ નહીં એની હો સાસુ, એ ખરી. સમય એવો આવશે.
ભગવાન મહાવીર હતા ત્યારે
પાખંડીઓ હતા લોકોને વાંધો નતો, પોતાનો માર્ગ એ કરતા હતા બધું, પણ એમાં લોકોને વાંધો નતો,
જમાય જ હતો,
શાસન ને વાંધો નતો, ભલે એનો જમાય હોય, શાસન જે ચાલતું હતું ભગવાન તીર્થ, તીર્થ ને વાંધો નતો. આજે વાંધો કોને છે? તીર્થ ને. આ તીર્થ સિવાયના પાખંડીઓ તો એમને એમ છે, તીર્થ ને વાંધો છે. પ્રભુનો માર્ગ શાશ્વત. આ કાળમાં આનંદગંજીનો પોકાર શું છે? પંથડો નિહાળું રે બીજા નથી, તારો પંથ ખોવાઈ ગયો. વિરહ પડ્યો નિર્ધા, ચરમ નયન કરી માર્ગ જોવ તારે, ભૂલ્યો સહેલ સંસાર. પોકાર કરે છે જ્ઞાનીઓ, સંતો, મુનિઓ, પ્રભુ તારા જવાથી આ શાસન આખું રફે દફે થઈ ગયું. કૃપાળુ દેવ કે, હે શાસન દેવી, આ તું જો છેદ વિચ્છેદ, અને આ વર્તમાન કાળમાં માર્ગ લોપ થઈ ગયો. અને છતાં બધા કહે છે કે શાસન રખવાડા અમે જ. મહાવીરની પાટે તો જેને પૂછો એનો ઇતિહાસ તૈયાર જ છે, દરેક પાસે પટાવેલી. કોઈ 68મી પાટે છે ને કોઈ 72મી પાટે છે, પણ બધા કેની પાટે છે? એટલે મહાવીરની એક પાટે બેસનારા કેટલા? સાંભળો, સિમંદરા કેવો પોકાર કરે છે કે સિમંદર સર્વજ્ઞ અરિયંત, તમે મહાવિદેમાં છો, ક્યાંક ભરત ક્ષેત્ર ઉપર કૃપા દ્રષ્ટિ કરો. મેં તો અહીંયા તો બધું રસાદ તાળ ગયું છે. કૃપાળુ દેવની પણ એ જ પોકાર, સંતોનો આ જ પોકાર. આગમમાં ભગવાને કહ્યું હતું કે એક સમય એવો આવશે કે જ્યારે કોઈ જીન નહીં હોય. આ જીન અરિહંત, માર્ગનો ઉપદેશક, માર્ગને આલોકિત કરનાર, માર્ગને પ્રકાશિત કરનાર એવો કોઈ નહીં હોય. તીર્થનો નાયક, શાસનનો નાયક અને માર્ગદર્શકો અનેક થઈ જશે. માર્ગદર્શકો અનેક થઈ જશે, એ કોઈની આજ્ઞાથી નહીં, સ્વયં. જીન તીર્થંકર છે એટલે કાળ ક્ષયપણાને પામતો જાય છે. એનું કારણ શું? કે સત અને સત્સંગના યોગો સમયે સમયે ઘટતા જાય, દુર્બળ થતા જાય, દુષ્કર થતા જાય. મહા મહેનતે કરીને એવા પ્રસંગ પ્રાપ્ત થાય એટલે એનો યોગ ઘટે, એવો કાળ આવે. અને એ કાળનું સ્વરૂપ કેવું? તો કે સાચા માર્ગદર્શકનો અભાવ અને મિથ્યા માર્ગદર્શકો અનેક. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ અભિવેક. પ્રભુ બહુ મુશ્કેલી છે. અને મુનિઓને કૃપાળુ દેવે એ કહ્યું કે મુનિઓ, અત્યારે પ્રત્યક્ષમાં તમને સત્પુરુષ મળ્યો છે, તો અત્યારે જે કાંઈ થાય તે આરાધના કરી લો. પછી તો 500 ગાઉ વિહાર કરશો તો પણ સત્પુરુષના દર્શન એ અભાવ છે એમ નહીં, પણ એનો દુષ્કર છે. યોગ થવો દુષ્કર છે એટલે અનેક થઈ જશે. અને જ્યારે અનેક માર્ગદર્શકો હોય ત્યારે સ્થિતિ શું થાય? અસમંજસમાં પડે, સંશયાત્મક સ્થિતિ થાય. એવો મત મતાંતરમાં ગૂંચવાઈ જાય કે જીવ એક માર્ગ હોય તો એને માટે પુરુષાર્થ કરે, એક માર્ગ મળ્યો તો એને માટે પુરુષાર્થ કરે, પણ અનેક હોય તો કે તેમાં મત સાચો કયો બને ને એવી. હવે મારાથી તો આ વિવેક નથી થતો કે કયું સાચું આવે અને કયું. એને કારણે થઈને જીવનો પુરુષાર્થ રોકાઈ જાય. તો કે છે, તો તે સમયે, અને ગૌતમને શું કહે છે? એ તો કૃપાળુ દેવે પણ કહ્યું ને મુનિઓને કે તમે આજે અમારા યોગમાં તમને શુદ્ધ માર્ગ મળી ગયો છે. આ પુરુષની વિશેષતા શું છે? ભાખ્યો અત્ર અમે માર્ગ આપીએ છીએ. આ બધાય મતભેદ છે, શિષ્યનો પ્રશ્ન છે, અનેક ઉપાય છે, અનેક દર્શન છે, બધાય છે, અમે તમને માર્ગ આપીએ છીએ અને અગોપ્ય આપીએ છીએ, પક્ષાતીત આપીએ છીએ, વિવાદ રહિત આપીએ છીએ, દર્શન મતના ભેદથી રહિત આપીએ છીએ, વ્યક્તિ વિશેષના ભેદથી રહિત આપીએ છીએ. દર્શનના ભેદ પણ નથી, મતના ભેદ નથી, ગ્રંથના ભેદ નથી, કોઈ વિધિ વિધાનના ભેદ નથી, માત્ર જીવન મોક્ષ. અગોપ્ય રૂપમાં કંઈ છુપાવીને રાખતા નથી, ખુલ્લે ખુલ્લા પ્રગટ રૂપમાં આપીએ છીએ. અને એ કાર્ય આપ્યા પાંચે પાંચ આત્મસિદ્ધિનો માર્ગ. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસા. પહેલું અંતર્મુખતા, તો મોક્ષનો માર્ગ બહાર નથી, અંતરમાં છે. આત્માનો ધર્મ આત્મામાં છે. આ પહેલી વાત આપી. આમાં કયું દર્શન નડે, કયો સંપ્રદાય, કયો મત? પહેલું નિજવાસ, અંતર્મુખતા. બીજું જે જે કારણ બંધના તે તે કારણ અછેદક દશા, જેનાથી બંધ થાય. આ આવ્યું ઉચિત અને અનુચિત મુનિને, એનાથી આશ્રવ માત્ર છોડી દે. જે બંધનું કારણ છે એ કારણને છેદવા વાળી તારી જીવનની દશા બનાવ. બંધનું કારણ જ ન હોય તો બંધ ક્યાંથી થાય? કારણ વિના કાર્ય, કારણ જ મૂળથી કાઢી નાખે. તો બંધનું કારણ કસાય છે તો કસાય કાઢી નાખે. બંધનું કારણ મમત્વ છે તો મમત્વ કાઢી નાખે. બંધનું કારણ મોહ છે, સાચો તો પછી બધા એના પેટાભેદ છે. તો જ્ઞાનથી મોહ ટળે છે. મોહને મારવા માટે જ્ઞાન સિવાય બીજું કોઈ સમર્થ સાધન નથી. ત્રીજું, આ જે કંઈ છે આશ્રવ, એનું પ્રગટ સ્વરૂપ તને દેખાય, જગત આખું જાણી શકે, રાગ દ્વેષને. આ મુખ્ય કર્મની, જેનાથી આની નિવૃત્તિ થાય મોક્ષનો માર્ગ છે. આમાં આ મોક્ષનો માર્ગ મહાવીરનો છે, ઋષભદેવનો છે, શંકરાચાર્યનો છે, કપિલનો છે. કોનો છે આ મોક્ષ માર્ગ? સનાતન છે, શાશ્વત છે, અનંતા જ્ઞાનીઓનો છે. જે મોક્ષ પદને પાયમાં છે એનો છે, જે લિંગે એનું મોક્ષ થયો હોય એનો છે. કોઈ સ્વલિંગનો નથી, જિન લિંગનો નથી, અજિનનો નથી, કશું જ નથી. પંદર ભેદે સિદ્ધ. તો જે જે સિદ્ધ દશાને જે જે રીતે પાયમાં હોય, પણ એનો મોક્ષનો માર્ગ તો આ છે કે કારણ છેદક દશા, રાગ દ્વેષને અજ્ઞાનની નિવૃત્તિ જેણે કરી છે એ મોક્ષને પાયમાં છે. પછી એ જૈન સાધુ થઈને નિવૃત્તિ કરી હોય, કે સંન્યાસી થઈને કરી હોય, તાપસ થઈને કરી હોય, કે ઋષિ થઈને કરી હોય. આગળ શ્રમણ સૂત્રમાં પહેલી જ ગાથા આપી, જુદા જુદા નામ, મુનિ, શ્રમણ, તાપસ, ઋષિ, આ બધા નામ આપ્યા. જે રીતે કરી હોય એને રાગ દ્વેષને અજ્ઞાનની નિવૃત્તિ કરી. અને પછી આત્મા સત ચૈતન્યમય, જેથી કેવળ પંથ, મોક્ષ પંથની રીત કઈ, મોક્ષ પંથ આચરવો કેવી રીતે, મોક્ષ પંથને સાધના કરવી કેવી રીતે, આભાસ વિના. જેનાથી કેવળ સત પકડાય, બીજું કઈ ભેગું આવે તો અટકી જવું કે કંઈક આપણે ભેળસેળ છે. ઘી ચોખ્ખું લઈએ છીએ, જોઈએ છીએ, ભેળસેળ નથી. દૂધ ચોખ્ખું લઈએ છીએ. મોક્ષ માર્ગમાં આપણે આત્મા, આપણે જે સાધના કરીએ છીએ એ ચોખ્ખા આત્મ તત્વની કરીએ છીએ કે મલિન તત્વની કરીએ છીએ? ભેળસેળ વાળે, શુદ્ધ તત્વની કરીએ. શુદ્ધાત્મા સમયસારની અંદર, આ સમયસાર બહુ સરસ મુખ્ય ગ્રંથ આપો. શુદ્ધ આત્મા, અત્યંત શુદ્ધ, વિશિષ્ટ શુદ્ધ, પરમ શુદ્ધ, એને વેદાંતમાં પરબ્રહ્મ કહ્યું છે. બ્રહ્મ તો ખરો પણ પરબ્રહ્મ, પરમ દશા જેની છે એવું. અને છેલ્લે આખા બધાનું મૂળ શું છે? જો એમાં કઈ જૈન કહે છે ને અજૈન કહે છે વાત નથી. એ મોહનીયમાં બે ભેદ છે, દર્શન અને ચારિત્ર. અને એને જે કઈ એમાં પણ વધારે મુખ્ય, અને એમાં જો એને હણવું હોય તો બોધ અને વિતરાગતા. આ બે માર્ગમાં કયો માર્ગ? આ જૈનનો કીધો, અજૈનનો કીધો, કયા દર્શનનો કીધો, કયા ધર્મનો કીધો? જેમાં વિતરાગતા છે અને જેમાં બોધ આત્માનો જ છે, એ સિવાય કઈ બીજો બોધ નથી. બોધ એક જ છે, બોધથી આત્મા પ્રકાશિત કરવો એ બોધ. બાકીના બધા બોધ છે, ગૌણ છે. આત્માને પ્રાપ્ત કરવામાં ઉપકારી થાય નિર્વિકલ્પ બોધ આવે છેલ્લો અંતે અયોગ, નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ 13મા ગુણસ્થાન. કોઈ વિકલ્પ હવે રહેતો નથી સ્વરૂપ સંબંધી, પોતાના સ્વરૂપ સંબંધી કોઈ વિકલ્પ ન રહે, એ નિર્વિકલ્પ ધ્યાન એટલે સમાધિ. આવી જે છે એ કહ્યું છે. હવે આ પાંચ માર્ગ મોક્ષ માર્ગના આપ્યા અને પછી લખ્યું કે છોડી મત દર્શન તણો આગ્રહ પ્રેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધો છે અમે આજે કયો તે. એમાં મતનો આગ્રહ તો નહીં, દર્શનનો પણ. આવો પુરુષ ક્યાં પડે? દર્શનનો આગ્રહ નહીં, અન્ય દર્શન હોય તો મોક્ષ થઈ શકે છે આત્માનો, આપણે માનવા તૈયાર થાય. આપણે મિથ્યાત્વથી શરૂ કરીએ તો કહું છું, આપણે જો ન ખ્યાલ હોય, કૃપાળુ દેવની ઓળખાણ ન હોય તો મિથ્યાત્વથી શરૂ કરીએ. એ ગૃહિત કે જે પણ શરૂ કે બીજું છે એટલે પછી મિથ્યાત્વ. આપણી કલ્પના શું? અભિનવી સિવાય જે છે તે મિથ્યાત્વ. દિગંબર હોય તો કે આ સિવાયનો માર્ગ તો મિથ્યાત્વ. હે બતાવે છે એટલે ગૃહિત છે એ એનો ગ્રહણ કર્યું અને અગ્રહિત છે એનો સંસારમાં સંસ્કારથી આવે છે. પણ જે હોય તે મારા સિવાયનું બીજું મિથ્યાત્વ એ ખોટું. અહીંયા કહે છે કે ભાઈ અહીંયા જે કંઈ પ્રાપ્ત કરે દર્શન અને મતનો આગ્રહ તું રાખીશ. આ પાંચ કારણોને સમજે, આ સંપ્રદાય, આ ગ્રંથ, આ ગુરુ, એક કઈ વાત નથી. કેટલી અદ્ભુત દશા જ્ઞાનીના માર્ગની અંદર. એ કહે છે કે એ કોઈ માર્ગદર્શક નથી તો આ 2500 વર્ષ પછી છેદ વિચ્છેદ શાસન ગયું એમાં એક આવો પુરુષ ભગવાન મહાવીરનો અંતેવાસી સિદ્ધ સીધું વિતરાગનું સર્વજ્ઞનું જે વાત હતી આત્માની મુક્તિની એ વાત લઈને આત્માની મુક્તિનો એણે ધર્મ જે બદલાવ્યો અને વિતરાગી કરુણાથી એને આત્મસિદ્ધિ આપી. તો આ પુરુષ તો કે છે તે તો શુદ્ધ માર્ગ આજે પ્રાપ્ત કરી લીધો છે ગૌતમે કર્યો પછી કાલખંડ બદલાણો, હવે તું કૃપાળુ દેવને શરણે આવ્યો. આવી આવી પ્રતીતિ આપણને આવે છે કે પ્રભુ આપના શરણે આવવાથી મને પણ શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થઈ છે. આવી પ્રતીતિ જો આવે, અભિનિવેશ નહીં, અભિનિવેશ નહીં, માર્ગની પ્રાપ્તિ છે. અને એ માર્ગ બતાવનાર પુરુષ એ આ માર્ગ સાથેના અનુસંધાન વાળો, એણે વચ્ચેના 2500 ભવ 900 ભવ ડ્રોપ કરી નાખ્યા. માત્ર અમે મહાવીરના અનુયાયી, ત્યારે ભગવાન આમ કહેતા હતા, તીર્થંકર આમ કહેતા હતા. તીર્થંકર સર્વજ્ઞ વિતરાગે કહેલો બોધ અમને સહજ સ્મરણમાં યથા તથ્ય સાંભળી આવે છે. આવો જ એક અદ્ભુત આશ્ચર્ય આ કાળની અંદર થયું છે કે જેમાં આપણે કદાચ ઉત્તરાધીન સૂત્રનો બોધ સાંભળો અને આત્મસિદ્ધિનો બોધ સાંભળો તો તત્વની અપેક્ષાએ કોઈ ભેદ નહીં. અહીંયા ભગવાન ઉત્તરાધીનમાં કહે છે કે ગૌતમ તે તો શુદ્ધ માર્ગનો પ્રાપ્ત કરી લીધો છે, માટે હવે ક્ષણ માત્રનો પ્રમાદ ન કર. પણ આપણને છૂટ છે ને શુદ્ધનો માર્ગ પ્રાપ્ત.